પ્રવચન નંબર 684 તારીખ 2/8/97 48 મિનિટ સમયસર 11મી સપ્તિ તથા પંચાધ્યાય ગાથા 558
નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વાવતે. ગઈકાલે એક વિષય આવ્યો હતો, એ થોડો ફરીથી રિપીટ કરી લઈ.
હાજી પ્રભુ.
એટલે સાંભળેલું હોય અને બીજી વાર સાંભળે
હાજી
તો વધારે દ્રઢતા થાય, પરિપક્વ સ્થિતિ આવી જાય. કેટલાક નવા હોય ના એમનું હોય એને પણ સાંભળવા મળે. ગઈકાલે એમ વાત થઈ કે જે અનુભવનો વિષય છે, જે ઉપાદેય તત્વ છે, એ તો એક જ્ઞાયક ભાવ છે. જે મન મુક્તિ રહિત, પ્રમત અપ્રમત્તિ રહિત, પર્યાય માત્રથી રહિત એવો શુદ્ધાત્મા છે, એ જે શુદ્ધાત્મા છે એ અનાદિ અનંત છે. એની ઉત્પત્તિ કોઈ સંયોગથી નથી ને કોઈ વિયોગ થાય તો એનો નાશ ન થાય. એક શાશ્વત ચીજ છે, અનાદિ અનંત નિત્ય ધ્રુવ. એવો એક જ્ઞાયક ભાવ, એ કર્મથી બંધાણો નથી, બંધાતો નથી ને બંધાશે પણ નહીં. અને એ ભગવાન આત્મા કર્મના ઉદયમાં જોડાતો પણ નથી, જોડાશે પણ નહીં. એવો પરમાત્મા અંદર બધાની આ પાસે બિરાજમાન છે, એને જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે. એ નિરપેક્ષ તત્વ છે. હવે બીજો પ્રકાર એવો છે કે એ જ્ઞાયક ભાવ છે તો એ તો દ્રવ્ય છે. અરે અહીંયા આવી જાઓ ને, આ જીગા છે ઘણી, ઉપર ઉપર બેસો ને, કઈ જીગા ને હિસાબે જ્ઞાયક તત્વ દ્રવ્ય રૂપ છે. જ્ઞાયક તત્વ છે એ દ્રવ્ય રૂપ છે. એ જે ઉપાદેય તત્વ છે, આશ્રયભૂત તત્વ છે, અહંકારયુક્ત છે, એમાં માત્ર અનંત ગુણો જ રહેલા છે, એમાં પર્યાય નથી. અને એ ક્રિયાવાન નથી, એ નિષ્ક્રિય છે, ધ્રુવ તત્વ છે. એવો એક દ્રવ્ય સામાન્ય, સમજી ગયા? અહીંયા આપણે ઉપયોગને સામાન્ય કેવું છે, કે દ્રવ્યને સામાન્ય કેવું નથી. દ્રવ્ય સામાન્ય અને ઉપયોગ વિશેષ એમ કહેવાય અત્યારે એ નથી લેવું. અત્યારે દ્રવ્ય જે શુદ્ધ આત્મા છે, સામાન્ય તત્વ, એની અંદર એક ઉપયોગ પ્રગટ થાય છે. એ થાય છે એની બહારમાં, ઉપયોગની અંદર ધ્રુવ તત્વમાં એ ઉપયોગ નથી એટલે પ્રગટ થતો નથી. પણ ઉપયોગ પ્રગટ થાય છે એ હકીકત છે. ઉપયોગ એટલે જાણવાની ક્રિયા. એક સમયમાં આત્મા જાણે પણ છે અને પરિણમે પણ છે, એનું નામ સમય કહેવામાં આવે છે. તો એ જ્ઞાયક તત્વ તો ધ્રુવ છે અને એક ઉપયોગ પ્રગટ થાય છે, એ ઉત્પાદ વૈરૂપ છે. એક ધ્રુવ તત્વ છે દ્રવ્ય, અને પ્રગટ થાય છે ઉપયોગ, એને ઉત્પાદ વ્યય સ્વરૂપ કહેવામાં આવે છે. અને એ ઉપયોગમાં જાણવાની ક્રિયા નિરંતર થાય છે. જાણવું જાણવું એ ઉપયોગનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવ એક, અને એક ઉપયોગનો પણ એ સ્વભાવ છે. એ પણ પારિણામિક ભાવે છે. પેલું દ્રવ્ય પારિણામિક ભાવે છે, દ્રવ્યાર્થિકની વિષય, અને આ ભેદ છે વ્યવહારની વિષય. હોવા છતાં પણ એ પારિણામિક ભાવ. પારિણામિક ભાવ કેને કહેવાય? કે જેને કર્મના ઉદય, ઉપસમ, ક્ષયને, ક્ષોપસમની અપેક્ષા ન હોય, નિરપેક્ષ હોય, એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પણ આ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે, ને જ્ઞાયક ભાવ છે દ્રવ્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે. એ બેમાં ફેર એટલો છે. બે સ્વભાવ છે,
બરાબર?
હવે જે ઉપયોગ છે સ્વભાવ કયો, તો એ ઉપયોગ છે એમાં સ્વપર નો પ્રતિભાસ થાય છે, એ ઉપયોગનું લક્ષણ છે. એ લક્ષણ કેનું છે? બેનો પ્રતિભાસ થાય છે જેમાં, એટલે ઉપયોગમાં. એ ઉપયોગનું લક્ષણ પ્રતિભાસ થાય જેમાં એવી સ્વચ્છતા છે, અને એ સ્વચ્છતા એક આત્મામાં સ્વચ્છ નામની શક્તિ છે. એ દ્રવ્યમાં વ્યાપે છે, ગુણમાં વ્યાપે છે, અને એની પર્યાયમાં ઉપયોગમાં પણ સ્વચ્છતા વ્યાપે છે. સમયસર લાવો, અગિયારમી એક શક્તિ છે, 47 શક્તિ અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક, અર્થાત અનેક આકાર રૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે. અહીંયા બેનો પ્રતિભાસ થાય છે, એ લક્ષણ કેવું છે ને? એટલે અનેક આકાર કહેવામાં આવે છે. સમજી ગયા? એક આકાર હોવા છતાં પણ બેનો પ્રતિભાસ થાય છે, માટે લોકાલોક, લોક અને અલોક, સ્વ અને પર બધું આવી ગયું. પ્રકાશમાન લોકાલોકના આકારોથી, એટલે લોકાલોકનું જેવું સ્વરૂપ છે, આકાર એટલે સ્વરૂપ, જેવું સ્વરૂપ છે એવું અહીંયા ઉપયોગમાં પ્રતિભાસ થાય છે. એ જે પ્રતિભાસ થાય છે એ પણ સ્વચ્છતા જ છે, એ મલિનતા નથી. સ્વચ્છતા થવું એ ઉપયોગનો સ્વભાવ છે. લોકાલોકનો પ્રતિભાસ થાય બેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે. આ ઉપયોગનું લક્ષણ શું? કે સ્વપ્નને જાણવું એમ લીધું નથી, ગુરુદેવના પ્રતાપે ઘણા વર્ષોથી ગુરુદેવના પરિચયમાં આવેલા, ઘણું ઘણું તો એ સાંભળ્યું ને સમજાય ખરો, પણ થોડુંક એક મહત્વની વાત છે એ આપણે એને મુખ્ય કરીએ છીએ. આ ગુરુદેવ નું વ્યાખ્યાન થઈ ગયું છે આના ઉપર. ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છ શક્તિ, દ્રવ્યમાં સ્વચ્છ શક્તિ છે, એના જ્ઞાન ગુણમાં સ્વચ્છ શક્તિ શક્તિ રૂપે છે, અને ઉપયોગમાં વ્યક્તિ રૂપ સ્વચ્છ શક્તિ છે. ઉપયોગ તો પ્રગટ થાય સમય થવે, એમાં સ્વચ્છતા આવે છે. એ દ્રવ્ય ગુણમાં જે છે શક્તિમાં, એ પ્રવાહ પર્યાયમાં આવ્યો. સ્વચ્છ શક્તિ બધા જીવોને લાગુ પડે, ભવ્યો કે અભવ્યો, મિથ્યા દ્રષ્ટિઓ કે સમય દ્રષ્ટિ, એનો સ્વભાવ છે. ઉપયોગનો સ્વભાવ લોકાલોકનો પ્રતિભાસ થાય એવો સ્વભાવ છે, એ ઉપયોગનું લક્ષણ છે. લક્ષણ એટલે એનો સ્વભાવ છે, એ અનાદિ અનંત. જેમ ઉપયોગ અનાદિ અનંત છે, એમ ઉપયોગમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે, એ પણ અનાદિ અનંત છે, ગુણ છે, દોષ નથી. સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એ ગુણ છે, એ ઉપયોગનો દોષ નથી. ઉપયોગ મલિન નથી એમાં. રાગનો પ્રતિભાસ થાય, લોકાલોકમાં રાગ આવી ગયો ને, રાગનો પ્રતિભાસ થાય, સમજી ગયા? મિથ્યા દ્રષ્ટિ હોય છે, મિથ્યાનો પ્રતિભાસ એમાં થાય, પણ મિથ્યા તો ઉપયોગમાં ના આવે, એ ઉપયોગ સ્વચ્છ જ રહે છે. ઉપયોગ ને રાગ ભિન્ન ભિન્ન છે. રાગ તો જ્ઞેયમાં જાય છે અને ઉપયોગ તો આત્મામાં આવે છે, એનો પ્રતિભાસ થાય છે, છતાં એ સ્વચ્છ છે, મલિન થતો નથી કોઈ કાળે. ઉપયોગ કોઈ કાળે મલિન ન થાય એવો એનો સ્વભાવ છે. ઉપયોગનું જાણવું અને જાણવા ઉપરાંત સ્વચ્છતા એ એનો સ્વભાવ છે. એટલે ગમે દર્પણમાં કોલસો પ્રતિભાસે, અગ્નિ પ્રતિભાસે, તો પણ દર્પણ કાળો ન થાય. દર્પણની પર્યાય બરાબર, અને દર્પણની પર્યાય ગરમ એ ન થાય બરાબર. એનો સ્વભાવ છે સ્વચ્છ. દર્પણની પર્યાય નો સ્વચ્છ સ્વભાવ છે. એ સ્વભાવ ક્યાંથી આવ્યો? બહારથી આવે છે. દ્રવ્યમાં રહેલો શક્તિ છે, એની ગુણમાં શક્તિ છે દર્પણની, અને એ સ્વચ્છ શક્તિ બહાર આવે છે. એમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે દર્પણમાં. એવી રીતે આ જ્ઞાન છે ઉપયોગ, એ સ્વભાવ છે. નાયક સ્વભાવ છે ત્રિકાળ, ઉપયોગ પણ પ્રગટ થાય છે એ પણ ત્રિકાળી સ્વભાવ છે, અને સ્વપ્નનો પ્રતિભાસ થાય છે લોકાલોકનો એ પણ એ ઉપયોગનો લક્ષણ સ્વભાવ છે. ઉપયોગનું લક્ષણ જ એવું છે કે સ્વપ્નનો પ્રતિભાસ થાય થાય ને થાય જ, અને છતાં એ ગુણ છે, દોષ નથી.
જ્ઞાન ઉપયોગનું લક્ષણ છે, સ્વપ્નનો પ્રતિભાસ થાય.
હા, એ ઉપયોગનું લક્ષણ જ એવું છે કે જેમાં લોકાલોક પ્રતિભાસ થાય છતાં મલિન થાય નહીં, અને જેનો પ્રતિભાસ થાય એમાં આવે નહીં.
બરાબર.
લોકાલોક ઉપયોગમાં ક્યાં આવે છે? પ્રતિભાસ થાય. એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છ શક્તિ. હવે કૌંસ કરીને ખુલાસો કરે છે, જેમ એટલે જેવી રીતે દર્પણની સ્વચ્છ શક્તિથી તેના પર્યાયમાં, દળમાં નહીં
પર્યાયમાં,
એના પર્યાયમાં
બરાબર
ઘટપટ આદિ પ્રકાશે છે. ઘટપટ આદિ જે પદાર્થો છે એમાં દર્પણમાં પ્રતિભાસ થાય છે, દેખાય છે. તેમ તેવી રીતે આત્માની સ્વચ્છ શક્તિથી તેના ઉપયોગમાં, કેના ઉપયોગમાં? આત્માના ઉપયોગમાં. ઉપયોગ કેનો છે? આત્માનો છે કે પર પદાર્થનો છે?
આત્માનો.
શરીરનો છે? શાસ્ત્રનો ઉપયોગ હોય?
બિલકુલ નહીં.
આત્માનો તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે, એટલે પ્રતિભાસે છે ઉપયોગમાં.
બરાબર.
આત્મા છે એનો ઉપયોગ પર્યાય, એનું પર્યાય છે ને એનું લક્ષણ સ્વપ્નનો પ્રતિભાસ છે, સ્વચ્છ શક્તિ છે. માટે આવું એક સ્વરૂપ છે.
બરાબર.
હવે ત્રણ વાત થઈ, જ્ઞાયક અનાદિ અનંત,
બરાબર,
ઉપયોગ પ્રગટ થાય તે અનાદિ અનંત, અને એમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એ પણ અનાદિ અનંત, અને ત્રણેય સ્વભાવભૂત છે. ત્રણેય
સ્વભાવભૂત,
ત્રણમાંથી કોઈ વિભાવભૂત નથી, એ સ્વભાવ જ છે એનો.
બરાબર.
જ્ઞાન ઉપયોગનું.
બરાબર.
હવે ચોથી વાત છે, એ ચોથી વાત સમજવા જેવી છે કે જેમાં પ્રયોગ કરવાનો છે.
બરાબર.
જે સ્વપ્નનો પ્રતિભાસ થયો ઉપયોગમાં, એ ઉપયોગનું નામ શું છે? હવે ઉપયોગનું લક્ષણ તો કયું કે સ્વપ્નનો પ્રતિભાસ થાય, એ તો એનું લક્ષણ
રાઈટ ટેકનોલોજી એબ્સોલ્યુટલી પરફેક્ટ. હવે નામ શું છે ઉપયોગનું?
એ ઉપયોગનું નામ શું છે? એ ઉપયોગનું નામ એ ઉપયોગ ના રહ્યું, પણ જ્ઞાકાર જ્ઞાન એનું નામ પડ્યું.
માસ્ટરપીસ, બહુ સુંદર.
જ્ઞાયક છે, ઉપયોગ છે,
ઉપયોગમાં
સ્વપ્નનો પ્રતિભાસ છે, અને એ ઉપયોગનું નામ હવે જ્ઞાકાર જ્ઞાન થયું. જ્ઞાકાર જ્ઞાન. હવે જ્ઞાકાર એટલે શું? કે સ્વ પરના જ્ઞેયો એમાં પ્રતિભાસે છે તે વિવિક્ષા લઈને એને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. હવે જ્ઞાકાર જ્ઞાનનો વિષય શું છે? બસ એ પ્રયોજનભૂત આ વાત. ચોથા પછી ચાર બેસી જાય એને અનુભવ થવાની શક્યતા છે, અને સ્વપ્નને જાણે છે એને અનુભવ થવાની શક્યતા નથી. ભાઈ શું થાય? ચાર પછી એનું નામ શું ઉપયોગનું?
બરાબર.
જ્ઞાકાર જ્ઞાન.
બરાબર.
એટલે જ્ઞેયો પ્રતિભાસે છે, એટલે જ્ઞાકાર એટલે જ્ઞેયોના જે સ્વરૂપ છે, આકાર એટલે સ્વરૂપ, એનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો ને, તો એનું નામ જ્ઞાકાર જ્ઞાન. એવી ક્રિયા છે, ઉપયોગની ઉપયોગની એવી ક્રિયા છે કે સ્વપ્ન જાણે છે એવી ક્રિયા નહીં.
સ્વપ્ન ને પ્રતિભાસે છે એવી ક્રિયા છે જેમાં મન મોક્ષ થી રહીત પડું છે.
એવી ક્રિયા છે કે જેમાં બંધ અને મોક્ષ નો પ્રતિભાસ થાય પણ બંધ મોક્ષ ઉપયોગમાં આવે.
બંધ ને મોક્ષ નો પ્રતિભાસ થાય પણ બંધ મોક્ષ,
પણ એ બંધ મોક્ષ છે એ પરભાવ છે, પરદ્રવ્ય છે, એ વિભાવ છે, એ સ્વાંગ છે. સ્વાંગ નો પ્રતિભાસ થાય પણ સ્વાંગ અંદર આવે
નહીં.
આ તો એકદમ ક્રીમ છે, ક્રીમ. અને ટેપ ઉતરી જાય છે, સારું છે.
વિડીયો થઈ જાય,
આ વિડીયો ઉતરે છે. એટલે હવે જ્ઞાકાર જ્ઞાન તો બધાની પાસે થઈ રહ્યું છે અત્યારે. જે આપણે ચાર વ્યાખ્યા કરી એમાં ચોથા નંબરમાં આવ્યો કે સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એ જ્ઞાનનું નામ હવે આપણે કહીએ. એટલે સંતોએ કહ્યું છે કે જ્ઞાકાર જ્ઞાન થયું. સંતો ફરમાવે છે કે આનું નામ જ્ઞાકાર જ્ઞાન છે. હવે જ્ઞાકાર જ્ઞાન જે થયું એનો વિષય ભેદે ભેદ છે પંચાધેલાઓ. પેલો ભાગ અને 558 નંબરની ગાથા છે અને પ્રમાણભૂત છે, જે બધાને માન્ય છે આખા સમાજને. એનો અર્થ કરે છે 558 ગાથાનો. જ્ઞાન અર્થ વિકલ્પ આત્મક હોય છે, થાય છે એમ નથી લખ્યું. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન એટલે જેને આપણે ઉપયોગ કર્યો એવું જ્ઞાન, સમજી ગયા. આ નવું મતી શું થાય એની વાત નથી હજી.
જેને આપણે ઉપયોગ કરીએ એવું જ્ઞાન, એ જ્ઞાન,
એ જ્ઞાન જે આપણે બીજા નંબરમાં ઉપયોગ કર્યો, ત્રીજા નંબરમાં પ્રતિભાસ આવ્યો, ચોથા નંબરમાં જ્ઞાકાર જ્ઞાન કહ્યું, આ બીજા નંબરનો જે ઉપયોગ છે એ જ્ઞાન છે.
બરાબર,
એ જ્ઞાન છે,
બરાબર,
એ પર્યાય છે. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે, અર્થાત એનો અર્થ કરે છે. અર્થાત જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે, એમ છે. હવે તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે. જો સ્વપરને વિષય કરે છે તો બે થઈ જાય છે, અને સ્વપ્નનો પ્રતિભાસ થાય છે તો એક રહે છે.
બરાબર, વિષય કરે છે તો બે થઈ જાય છે, અને પ્રતિભાસ કે
જ્ઞાન સ્વને જાણે અને પરને જાણે તો બે થઈ જાય છે. બે પણ એમાં નથી. જ્ઞાકાર જ્ઞાન, જ્ઞાકાર જ્ઞાન ત્રણે કાળ એકને જ જાણે, પરને જાણતું જ નથી. પરને જાણે છે એ જ્ઞાકાર જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન છે.
ત્યારે તમારું એક પણ સિદ્ધ થાય છે,
પણ આમાં કહ્યું ને. તેથી જ્ઞાન સામાન્યને અપેક્ષા જ્ઞાન એક જ છે, એનો ખુલાસો કરશે. ફરીથી જ્ઞાન અર્થ વિકલ્પ આત્મક હોય છે, અનાદિ અનંત જ્ઞાનનો સ્વભાવ ઉપયોગનો એ એમાં પર સ્વર પર બે પ્રતિભા છે, જેમ દર્પણમાં પ્રતિભા છે તેમ એવો એનો સ્વભાવ છે. એ જ્ઞાનનું લક્ષણ બાંધ્યું, સ્વપરને જાણે એ લક્ષણ ને બાંધ્યું.
વિદ્યાકાર જ્ઞાનનું લક્ષણ સ્વપરનો પ્રતિભાસ બાંધ્યો,
બાંધ્યો કહ્યું ને,
પણ સ્વપરને જાણે તે જ્ઞાકાર
જ્ઞાન નહીં બાંધ્યો. નહીં, સ્વભાવ નથી. સ્વભાવ હોય તો પરને જાણતા પણ આનંદ આવવો જોઈએ, પણ પરને જાણતા આનંદ તો કોઈને આવતો નથી. માટે પરને જાણવું એ છે નહીં, આ જ્ઞાનમાં નથી, એ અજ્ઞાનમાં જાય છે. પરને જાણે છે, ઇન્દ્રિય જ્ઞાન, પરતત્વાવલંબનશીલ જ્ઞાન છે, બંધનું કારણ છે એ આત્માનો સ્વભાવ નથી. આ તો આત્મા અને આત્માના પરિણામનો સ્વભાવ, આત્માનો સ્વભાવ શું અને આત્માના પરિણામનો સ્વભાવ શું, કેને કહેવાય આત્માના પરિણામ કે ઉપયોગને આત્માના પરિણામ કહેવામાં આવે છે. નવ તત્વને આત્માના પરિણામ કહેવામાં આવતા આ ઊંચા પ્રકારનો માલ છે. કેમ કે નવ તત્વને તો પરદ્રવ્ય પરભાવ કહ્યું અને પ્રગટ થાય છે, પ્રગટ થાય છે તે તો પરદ્રવ્ય છે. નવ તત્વ પ્રગટ થાય છે માટે પરદ્રવ્ય છે મને, અને પ્રગટ છે તે હું છું જ્ઞાયક બાપુ. સાંકેત નવી નહીં, પરદ્રવ્ય પરભાવ કયો ને, શાસ્ત્રમાં છે, શાસ્ત્રના આધારથી જ આપણે વાત કરીએ છીએ. સંતોએ કહ્યું છે, ગુરુદેવે એનું પ્રતિપાદન કર્યું છે દાંડી પીઠીને, અને ગુરુદેવ પાસેથી આ વાત આપણે સાંભળી છે. ગુરુદેવ ન હોત તો આપણને આ વાત આપણી કાન સુધી આવત નહીં. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે, અનાદ્યનંત, અર્થાત જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે એટલે પ્રતિભાસ થાય છે એને વિષય કરે છે, એમ ઉપચારથી કહેવામાં, વ્યવહારથી કહેવામાં આવે છે. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ વિશેષ નહીં, સામાન્યની અપેક્ષાએ જ્ઞાનને એક જ છે, બે નથી જ્ઞાન. એક સ્વને જાણે એવું જ્ઞાન અને એક પરને જાણે એવું જ્ઞાન, જ્ઞાનના બે પ્રકાર જ નથી.
બરાબર
મુકુદભાઈ, આવો ને, આ જીગા છે, ઘણી જીગા અવતાર્યો. આ જીગા છે, આવો. સમયસાર કુંદકુંદ ભગવાન ખલાસ. જ્ઞાન એક જ પ્રકારનું છે, એક પ્રકારમાં કયું કે જેમાં સો પરનો પ્રતિભાસ થાય તો પણ બે પ્રકાર થતો નથી.
એ પ્રકાર એક પ્રકારનું છે,
અનેક આકાર હોવા છતાં પણ એક
છે, એક છે, એકાકાર છે.
બરાબર,
બેનો પ્રતિભાસ થાય પણ એ જ્ઞાન બે પ્રકારના નથી. પ્રતિભાસ બેનો અને જ્ઞાન તો એક જ પ્રકારનું, એનું નામ જ્ઞેયાકાર જ્ઞાન છે.
બહુ સરસ.
જ્ઞાકાર જ્ઞાનને બે જ્ઞેયો પ્રતિભાસે છે, છતો પણ જ્ઞાન તો એક જ છે, જ્ઞાકાર જ્ઞાન નામ એનું છે. સ્વપર બેનો પ્રતિભાસ થાય છે તો પણ જ્ઞાન તો એક જ છે. આવી એક વસ્તુ એનું લક્ષણ છે, જ્ઞાનનું લક્ષણ બાયું ને ઉપયોગનું લક્ષણ આમાં કહ્યું, એ લક્ષણ છે. સ્વપરને જાણે છે એ લક્ષણ નથી, લક્ષણ જ નથી. પરને જાણતું જ નથી જ્ઞાન, પછી પરને જાણે છે એ લક્ષણ ઉપયોગમાં હમાય ક્યાંથી? કોઈ સમજતું નથી શું થાય, સમજશે તો કામ થશે એવું છે. જ્ઞાન સામાન્યની અપેક્ષાએ, વિશેષની અપેક્ષાએ બે ભેદ પડે છે. કેસે હમણાં
સામાન્યની અપેક્ષાએ શું છે તો સમજી લે બાપા. પહેલા
સમજ તો ખરો કે સામાન્ય જ્ઞાન કોને કહેવાય અને વિશેષ જ્ઞાન કોને કહેવાય. આમાં સામાન્ય વિશેષ જ્ઞાનમાં ઉતારવું, ઓલું દ્રવ્ય સામાન્ય અને ઉપયોગ વિશેષ એમ ના લેવું અટાણે, સમજી
ગયા.
બીજે ઠકાણે લેવાય છે, અહીંયા અત્યારે ન લેવું. અહીંયા ઉપયોગ જે છે અનાદિ અનંત એ સામાન્ય કહેવાય જ્ઞાન, એને જ્ઞાનને સામાન્ય કહેવાય. એ સામાન્ય જ્ઞાનમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે, એ સ્વપ્ન પ્રતિભાસ પાછો વિશેષમાં રહીએ છે. શાંતિથી સાંભળજો ભાઈ, આ તો
સ્વપ્નનો પ્રતિભાસ પાછો વિશેષમાં રહે છે,
રહે છે, જાતો નથી. હો પ્રતિભાસને અનાદિ અનંત લીધું ને આપણે કે નહીં, તો અનાદિ અનંત તો સામાન્યમાં છે અને પછી સામાન્યનો વિશેષ થાય જ્ઞાકાર જ્ઞાન એમાં આત્મા જણાય જયારે ત્યારે સ્વપનનો પ્રતિભાસ વિયોજાતો હશે, એકલો સ્વનો પ્રતિભાસ રહેતો હશે, નહીં પરનો પ્રતિભાસ બરાબર રહે છે. પર આવતો નથી અને પરનો પ્રતિભાસ છૂટતો નથી. અને સ્વના પ્રતિભાસ ઉપર લક્ષ જાય છે તો સમ્યક જ્ઞાન થઈ જાય છે. એમણે આવશે ધીમે ધીમે.
પર આવતું નથી, પર જણાતું નથી અને પરનો પ્રતિભાસ છૂટતો
નથી.
એના વિશેષમાં પણ આ પરિસ્થિતિ છે.
અને પ્રતિભાસ થાય છે માટે એને જાણવું અનિવાર્ય છે એમ પણ નથી. એ ખુલાસો
બરાબર.
સ્વપરનો પ્રતિભાસ થાય છે, પરનો પ્રતિભાસ થાય છે માટે પરને જાણવું અનિવાર્ય છે એમ નથી. હવે જો પરને જાણવું અનિવાર્ય હો, પરના પ્રતિભાસને લઈને આપણે કહીએ કે પરનો પ્રતિભાસ થાય છે તો પરને જાણે છે, એમાં શું દોષ, મોટો દોષ આવે છે. સાંભળો, કે પરનો પ્રતિભાસ થાય છે માટે પરને જાણવું અનિવાર્ય છે જીવને, એનો નિષેધ કરી શકાતો નથી જાણવાનો. સમજી કે એમ કોઈ દલીલ કરે તો હું કહું છું કે તો સ્વનો પ્રતિભાસ થાય છે એનું જાણવું પણ અનિવાર્ય થાય છે, તો કોઈ અજ્ઞાની બનશે જ નહીં, બધા જ્ઞાની થઈ જશે. ન્યાય સમજાય.
બહુ સરસ. જો પ્રતિભાસને જાણવું અનિવાર્ય હોય તો સ્વ કે પર
અનિવાર્ય થયું ને, અનિવાર્ય શબ્દ બે માં લાગવું પડે. જો તું આને પરને જાણવું અનિવાર્ય છે, કેમ કે પ્રતિભાસ દેખીને જાણે છે, જણાય છે એમ તું કહેતો હોય તો સાંભળ મારી વાત. જ્ઞાની કહે છે કે સ્વનો પ્રતિભાસ થાય છે કે નહીં? કે હા, સ્વ પર બેનો પ્રતિભાસ તો આપ કહે છો અને શાસ્ત્ર કહે છે, મને મંજૂર છે. તો સ્વનો પ્રતિભાસ નાયકનો છે તારા જ્ઞાનમાં? કહા તો પ્રતિભાસ થાય છે એને જાણવું જો અનિવાર્ય હોય તો તને સમજ્ઞાન હોવું જોઈએ. અટાણે
માસ્ટરપીસ. બહુ સરસ ભાઈ, કાઉન્ટર શોટ છે.
બધા જ્ઞાની થઈ ગયા
તો ભેર જ્ઞાન નો ઉપદેશ દેવાની વાત ન રહી.
ન રહી. કાલે કોઈ દિવસ નહીં, કાલે એવો ભાવ આવ્યો, અવારનવાર પંકજ તો અવારનવાર અહીંયા આવે જ છે, કોઈ વખતે આવો ભાવ નહોતો આવ્યો, કાલે એવો ભાવ આવ્યો. અને ભાવ આવ્યો ત્યારે ઘડિયાળ સામે જોયું મેં, ત્યારે એમ થયું કે આ એની ટ્રેન વિરમગામથી છૂટી ગઈ છે અને આ તરફ આવે છે, એ પણ ભાવ સાથે આવ્યો. ત્યારે સાથે એમ આવ્યું કાલે કે મારા કુટુંબીજન આજ મને મળવા આવે છે, એવો ભાવ કોઈ દિવસ નહોતો આવ્યો. હવે કુટુંબીજન મળવા આવે એને તો બદામનો શીરો હોય ને, લોટનો શીરો, લોટનો મેસુબ હોય. હા, એવી વાત કુદરતી કુદરતી નીકળે છે, વ્યક્તિ વિશેષથી નીકળે છે એમ ન લેવું. યોગાનુયોગ એવું બધું બની જાય છે. સમજી ગયા? અને એ સિદ્ધાંતિક વાત છે, બીજી સિદ્ધાંતિક. અત્યારે તો તીર્થંકર ગણધરાએ છેરી કોઈ, તો પણ એક સિદ્ધાંતિક વાત એવી છે કે જ્યારે તીર્થંકરની વાણી છૂટવાની હોય ત્યારે ગણધર હોય ત્યારે જ વાણી છૂટે, એવો એક નિયમ છે. હા, કુદરતી. અને 66 દિવસ સુધી વાણી ન ખરી, જો આપણે નજર આમે છે ને મહાવીર ભગવાનની વાણી ખરી નહીં. જ્યાં એ ગણધર આવ્યો વાણી ધોધમાર કરી. સમજી ગયા? એ કુદરતી નિયમ છે. એટલે યોગાનુયોગ છે, કોઈ વ્યક્તિ વિશેષથી વાત આવે છે એમ કોઈ ન લેવું. સમજી ગયા? પણ યોગાનુયોગ સૌની પાત્રતા હોય એ પ્રકારે વાણી આ છૂટે છે. બસ વાણીનો કરતા આત્મા ક્યાં છે? કે પ્રતિભાસ થાય છે માટે એને જાણે છે, એના જાણવાનો નિષેધ નહીં કરી શકો. જો કાંઈ તમે પ્રતિભાસ નથી એમ ઉડાડો
બરાબર,
તો નથી જાણતો બરાબર છે. પણ પ્રતિભાસ તમે રાખો અને જાણતો નથી, એ વાત તમને બેસતી નથી. અજ્ઞાની કહે છે. પ્રસંગોપાત ખુલાસો કરવાની જરૂર છે, એટલે આવે છે ખુલાસો. જો એનો પ્રતિભાસ પરનો રાગનો ને શરીરનો ને લોકાલોકનો થતો હોય તો એ અનિવાર્ય છે કે એને જ્ઞાન જાણે જ. અમે તો કહીએ છીએ પરને જાણે જ છે, પ્રતિભા છે માટે જાણે છે. હવે પ્રતિભા છે માટે જાણે છે એ જો નિયમ માનતું તો એક બીજી વાત ને પૂછું છું કે જ્ઞાયક નો પ્રતિભા છે કે નહીં. કે આ પ્રતિભા તો છે તો નિયમ એમાં લાગુ પડ્યો, આમાં લાગુ પડવો નહીં કે જ્ઞાયક બધાને જણાવો જો બધાને અનુભવ થાય કોઈ અજ્ઞાની રીએ નહીં. માટે નિયમ નથી, પ્રતિભા થાય છે માટે એને જાણવું નિયમ નથી. મુકુદભાઈ જરા સૂક્ષ્મ વાત છે, આમ બબર ઊંચા ચડી જાય છે ના, હા વિષયો આમ થઈ જાય છે. હા થવું જોઈએ, એમ થવું જોઈએ. માટે પ્રતિભાસ દેખીને પરને જાણે છે એ નિયમ રહેતો નથી. માટે જ્ઞાન સામાન્ય ની અપેક્ષા જ્ઞાન એક જ છે. જો બેનો પ્રતિભાસ થવા છતાં
સામાન્યની અપેક્ષા જ્ઞાન
એક જ છે, બરાબર. કેમ કે હવે એનું કારણ કેમ કે અર્થવિકલ્પણું બધા જ્ઞાનોમાં છે, આઠે જ્ઞાનમાં,
બરાબર.
આઠે જ્ઞાનમાં અર્થવિકલ્પણું એટલે કે સ્વ પરનો પ્રતિભાસ થાય એવો ઉપયોગનું લક્ષણ છે, એ લક્ષણ બંધ ન થાય તો લક્ષણ રહેતો નથી તો ઉપયોગ રહેતો નથી,
બરાબર.
જો લક્ષણ ન રહીએ તો ઉપયોગ ન રહીએ,
બરાબર.
ઉપયોગનું લક્ષણ બન્યું કે સ્વપ્નનો પ્રતિભાસ થાય એનું લક્ષણ છે. માટે
આઠે જ્ઞાનમાં,
આઠે જ્ઞાન કુમતે કુશ્રુત ને કૌધી,
બરાબર.
અભવિના જ્ઞાનમાં પણ સ્વપ્ન એનો ઉપયોગ પણ છે ને એ ઉપયોગમાં સ્વપ્નનો પ્રતિભાસ પણ છે,
બરાબર.
એની પાસે જ્ઞાયાકાર જ્ઞાન પણ થાય છે,
બરાબર.
પણ જ્ઞાયાકાર જ્ઞાનમાં મને પર જણાય છે એમ કરી રહ્યો છે અનાદિથી એટલે રખડે છે. અને જો પલટો થાય ભવિજીવનો સાંભળતા કે ઓહો ભલે પ્રતિભાસ થાય રાગનો, રાગ જણાતો નથી મને. કેમ કે રાગને જાણતા રાગમાં એકત્ર કરશે અને રાગનું જાણવું બંધ થશે તો ઉપયોગનો વિષય એકલો આત્મા રહેશે અને આત્માને જાણતા રાગ ઉત્પન્ન ને અનુભવ થઈ જશે.
રાગને જાણતા રાગમાં એકત્વ થાય છે,
થાય જ.
જાણતા જ એકત્વ થાય,
જાણેલાનું સંધાન, જાણેલાનું સંધાન,
બરાબર. પ્રભુ
આત્માને જાણવાનું ભૂલી ગયો,
બરાબર.
અને રાગને જાણવા રોકાઈ ગયો તો ક્યાંક અહમ તો કરશે કે નહીં.
પ્રભુ
આત્મામાં અહમ કર્યું નહીં એને તો રાગને શરીરમાં, કુટુંબમાં, મોટરમાં, પૈસામાં, હીરામાં ક્યાંક તો અહમ કરશે ને. આહા,
તો જે પર્યાય જાણશે એ જ પર્યાયમાં એકત્વ થઈ જશે.
હા, એમાં એકત્વ, એકત્વ પણ એ જાણતો ને એકત્વ પરિણમતો તેનું નામ પર સમય છે,
માસ્ટરપીસ. એકત્વ પણ પરને જાણતો અને એકત્વ પણ
પરિણમતો તે પર સમય છે, અજ્ઞાની વિચારદ્રષ્ટિ છે. અને જ્ઞાયક ને જાણતો એકત્વ પણ એ જાણતો અને એકત્વ પણ એ
પરિણમતો,
પરિણમતો તે સ્વ સમય સમય દ્રષ્ટિ છે,
માસ્ટરપીસ. બહુ સુંદર સ્વ સમય છે તે સમ્યક દ્રષ્ટિ છે.
બહુ ઊંચી વાતો ક્યાંથી આવે છે?
જાણવામાં શું દોષ પ્રભુ? જાણવામાં એક જ વાત બુદ્ધિ
છે, પાઠ છે. સ્વસમયને પરસમયની વ્યાખ્યા કરી કે રાગને જાણતા પરને જાણતા પરમાં એકત્વ બુદ્ધિ કરીને એકત્વ પણ જાણતો,
બરાબર.
વિજ્ઞાન સતી મેળાઈ ગઈ. વિજ્ઞાન રાગ અને જ્ઞાન ભિન્ન છે તથા ભિન્નતા ભાન ના રહ્યું,
બરાબર.
એટલે એક લાગ્યો ઉપયોગ અને રાગ
એક લાગ્યો,
એક છે નહીં, બે ભિન્ન છે. એક ચેતન એક જળ, રાગ જળ છે. બે પટેલ ની વાત છે, પટેલ બે પટેલ છો, બે આવે છે આત્માની વાત છે. આ પટેલ કોણ છે? વાણિયા કોણ છે? કોઈ નથી, આત્મા છે બધા. ભગવાન આત્મા, ભગવાન આત્મા છે. પાછો ઉપયોગ પ્રગટ થાય છે અને એમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એનું નામ જ્ઞાયાકાર જ્ઞાન છે. અને એવા જ્ઞાયાકાર જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય જયારે ત્યારે અનુભવ થઈ જાય છે, બસ. કેમ કે અર્થ વિકલ્પ હું બધા જ્ઞાનોમાં આઠે જ્ઞાનમાં હો એ પ્રવચન સાર જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં બધા જ્ઞાનોમાં છે. પરંતુ હવે જો બધા જ્ઞાનોમાં સ્વપ્ન પ્રતિભાસ તો છે, લિજ્ઞાકાર જ્ઞાન તો બધાને થાય છે, પરંતુ હવે અહીંયા પરસન્મુખ થાય છે કે સસન્મુખ થાય છે એ વાત હવે કરે છે. પરંતુ વિશેષ વિષયોની અપેક્ષાએ જ્ઞાન સામાન્ય કહ્યું હતું, હવે જ્ઞાનને વિશેષ કહે છે. વિશેષ એટલે સ્વનો સંબંધ એ પણ વિશેષ અને પરનો સંબંધ પણ. બોલો, ઉપયોગ સામાન્ય છે એને કોઈ વિષય નહોતો. સાંભળજો, સામાન્ય કેમ કહ્યું, એનો વિષય કોઈ
માટે બંધમુક્તિ પ્રવૃત્તિ તો હતી નહી.
અને હવે એ જે સામાન્ય હતું જ્ઞાન એમાં સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એવું જ્ઞાકાર જ્ઞાન તો બધાની પાસે છે. હવે એવું જ્ઞાકાર જ્ઞાન જો જ્ઞાનના બે ભેદ થઈ જાય છે, જ્ઞાન એક જ હતું, હવે જ્ઞાનના બે ભેદ, સમ્ય જ્ઞાન મિથ્યા જ્ઞાન, હો
બરાબર,
બે ભેદ એટલે જ્ઞાન તો એક જ છે પણ એનું નામ ભેદ છે. વિષય ભેદે
નામ ભેદ છે, વિષય ભેદે નામ ભેદ છે. પ્રભુ બહુ સુંદર,
જ્ઞાન તો એક જ છે. એક જ જ્ઞાન સમ્ય જ્ઞાન રૂપે હોય અને એ જ જ્ઞાન મિથ્યા જ્ઞાન રૂપે હોય એમ નથી, અને એ જ્ઞાન સમ્ય જ્ઞાન રૂપે હોય બીજું જ્ઞાન મિથ્યા જ્ઞાન રૂપે હોય એમ નથી, જ્ઞાન એક જ છે.
વિષય ભેદે નામ ભેદ થાય છે,
વિષય ભેદે નામ હોવા છતાં જ્ઞાન તો
એક જ છે.
સમજાયું?
બહુ સરસ.
તો જ્ઞાનના બે પ્રકાર થઈ ગયા? નહી, જ્ઞાનનો તો એક જ પ્રકાર છે. સ્વસન્મુખ થાય ને સમ્ય જ્ઞાન કહેવાય, પરસન્મુખ થાય ને મિથ્યા જ્ઞાન કહેવાય. વિષય ભેદે નામ ભેદ છે તો પણ જ્ઞાન તો
એક જ છે.
અજ્ઞાની પાસે અજ્ઞાન ભાવ છે અને જ્ઞાની પાસે જ્ઞાન ભાવ છે, બસ. ઇન્દ્રિય જ્ઞાન છે એ કઈ જ્ઞાનીનું જ્ઞાન નથી, એ તો જ્ઞેયનું જ્ઞાન છે.
બરાબર,
ઇન્દ્રિય જ્ઞાન તો સંયોગ છે. હવે નવ તત્વ સંયોગ છે, પછી ઇન્દ્રિય જ્ઞાનની વાત શું કરવી? બહુ સરસ સ્વાધ્યાય ચાલે છે. હો 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 વિશેષ વિષયોની અપેક્ષા એ જ્ઞાકાર જ્ઞાનમાં તું કોને જાણે છે વર્તમાનમાં એ લે. વર્તમાન જ્ઞાકાર જ્ઞાન તો છે બધાની પાસે. સામે પદાર્થ રાખીને જો કે એ જણાય છે કે એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, પ્રયોગ કરીને હવે થિયરી તો આવી ગઈ, હવે આ પ્રયોગની વાત છે. જ્ઞાયક બરાબર, જ્ઞાકાર જ્ઞાન તો થયું, હવે એનો જો વિષય પર હોય તો મિથ્યા જ્ઞાન, ને સ્વ થાય તો સમ્ય જ્ઞાન, અને સમ્ય જ્ઞાન ને મિથ્યા જ્ઞાન એક સાથે રહેતા નથી.
બરાબર,
નિશ્ચયને વ્યવહાર એક સાથે રહીએ. નિશ્ચય રત્નોત્રય ને વ્યવહાર રત્નોત્રય એક સાથે રહીએ, પણ મિથ્યા જ્ઞાન હોય ત્યારે સમ્ય જ્ઞાન, ને સમ્ય જ્ઞાન હોય ત્યારે મિથ્યા જ્ઞાન, એમ છે? જ્ઞાન એક જ છે, કા સમ્ય જ્ઞાન અને કા મિથ્યા જ્ઞાન, બસ. કા તો બંધ માર્ગમાં જાય છે અને કા મોક્ષ માર્ગમાં આવી જાય છે. તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. બે ભેદના નામ આપે છે, બે ભેદના નામ આપે છે. વિષય ભેદે બે નામ થઈ જાય છે, સમ્ય જ્ઞાન અને મિથ્યા જ્ઞાન નામ પામે છે. જો જ્ઞાયકને જાણે છે, સ્વને જાણે તો સમ્ય જ્ઞાન છે, અને પરનું લક્ષ્ય કરીને પરને જાણવા જાય છે તો મિથ્યા જ્ઞાન નામ પામે છે. એ તો સંસાર તો પર સમય છે, એ પર સમય, પરને એકત્વપણે જાણતો અને એકત્વ પડે પરિણમતો તેને પર સમય કહેવામાં આવે છે. અને ભગવાન આત્માની સન્મુખ થઈને જે જ્ઞાન એકત્વપણે એમ ભીંડીને નથી જાણતું જ્ઞાન, ત્યાં સુધી અનુભવ નથી. એકત્વ થાય ત્યારે સ્વર પ્રકાશની અવસ્થા થઈ, ત્યાં સુધી પરોક્ષ જ્ઞાન હતું. નાયકને એકત્વ થઈને જાણતો ને એકત્વ રૂપે પરિણમતો તેનું નામ સ્વસમય એટલે સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. અને રાગની સન્મુખ થઈને પરની સન્મુખ થઈને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનનું નામ પરમાં એકત્વ થઈને પરિણમ જાણતો, એકાકાર થઈને જાણતો કે રાગ હું છું, અને એકત્વપણે પરિણમતો પાછો. એકત્વપણે જાણે છે એમ નહીં, પણ એકત્વ બુદ્ધિપણે પરિણમે છે તેનું નામ મિથ્યા જ્ઞાન છે. પર સમય કહેવામાં આવે છે. થઈ ગયો ટાઈમ લ્યો આપણો પૂરો, 3-4 મિનિટ બાકી છે, પણ આ ના પાડે. અહીંથી કોલ આવ્યો, કોલ અહીંથી આવે છે.
બધું થઈ દીધું પ્રભુ, બધું ઈદી સુધી આવી ગયું. સવાલ થઈ
પહેલાના કાળમાં તો ખબર ન પડે અને એક કલાક ચાલતું હતું, મને ખબર ન પડે. હવે ખબર પડે છે કે ટાઈમ થઈ ગયો.
પણ પૂરેપૂરું દઈ દીધા પછી ખબર પડે છે.
ત્યાર સુધી તો સ્વભાવ કયો?
હાજી પ્રભુ,
પછી જ્ઞાન ને સ્વતરફ વાવું કે પરતરફ વાવું એની મરજી ની વાત છે, ઈચ્છા. સલ્ય છે ઉપર ને જાણું છું, એટલે પરતરફ વળવું એને વિભાવ હોવા છતાં સ્વભાવભૂત ક્રિયા લાગી છે.
બરાબર,
એટલે નિષેધ નથી આવતો, સ્વભાવભૂત ક્રિયા લાગે.
સ્વભાવભૂત ક્રિયા નો કેવી રીતે નિષેધ કરે?
કેવી રીતે કરે?
પણ એ તો ઝેર છે એમ સમજો તો ખબર પડે.
તો ખબર પડે.
રાગ બંધ નું નિમિત્ત ક્યાં છે? ઇન્દ્રિય જ્ઞાન બંધ નું નિમિત્ત છે, બંધ નું કારણ એ સ્વરૂપ છે.
ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય એટલે મોહ ઉત્પન્ન થાય છે. ડોક્ટર પ્રકટ પંડિત જેને જાણે એમાં મમત્વ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે એમાં મમત્વ કર્યા વગર શું મમત્વ કયો, બહુ કયો, પ્રાકૃત કયો. માટે ભાવિંદ્રીને જીતવાનું કહ્યું.
બરાબર,
પેલા પેલો પાઠ ઈ છે, વિકાસને જીતવાનો પેલો પાઠ.
બરાબર,
ઇન્દ્રિય જ્ઞાનને જીતો.
બરાબર,
ઇન્દ્રિય જ્ઞાનને કેમ જીતવા? એને જાણવાનું બંધ કરીને અધિક જાણે આત્માને જાણે તો ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર બંધ થઈ જાય છે. કઈ થતો નથી,
બંધ થઈ જાય છે,
બંધ થઈ જાય છે. પછી પાછું ઉત્પન્ન થાય તો એમાં એકત્ર થતું નથી. આ એકત્ર થઈ ગયું ને,
બરાબર, એટલે ત્યાં એકત્ર થતું નથી. આ એનો ક્યાં વાંધો છે? પણ એકત્ર થાય એનો વાંધો હતો. તે નીકળી
નીકળી ગયું. મમતા નહીં, શાસ્ત્ર જ્ઞાનના ઉગાડમાં મમતા ગઈ. પછી પ્રતિભાસ દેખી ને ઉપચાર થી જાણેલો પ્રયોજન કહેવાય.
ઇન્દ્રિય જ્ઞાન નો પ્રતિભાસ દેખી ને ઉપચાર થી જાણેલો પ્રયોજન કહેવાય.
જાણતો
પ્રતિભાસ દેખી, ઇન્દ્રિય જ્ઞાન નો પ્રતિભાસ દેખી ને જાણેલો
જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન
બરાબર,
ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ના વિષય બે પ્રતિભા છે. જ્ઞાન ના ઉપયોગમાં આવતા નથી, નથી આવતો, અને એનો વિષય પણ પ્રતિભાસ કયો? પછી ઉડી ગયો, વેદના થઈ ગયો.
અરે વાહ, વેદના થઈ ગયા
તો વેદના વિચારી છે.
ભાઈ એ એ ચાવી નાશ ના પીઓ કોઈ રીતે ટાળું બોલે નહીં શકતા.
સફળ પ્રકાશમાં બોલાય
અને
હજારો સેંકડો વાર સંતો કે છે, આગળ કે છે, ગુરુદેવ કે છે,
પ્રતિભા
પ્રકાશ સ્વભાવ છે.
પ્રતિભા શબ્દ રહસ્યમય છે, એનો જરા વિચાર કરે તો રહસ્ય નખોલ નાખે.
અને લવ સમયસર એમાં એનું રહસ્ય ખોલી નહીં.
હાજી
બીજી કથા ની ટીકામાં
હાજી
કોઈ ખુલ્યું છે, એને ટીકા કરી છે, એટલે અનુવાદ કર્યું છે.
હાજી
એ અનુવાદ કરતા એ બહુ સારી વાત કરી છે. પોતાનાને પરદેવોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી, પ્રકાશ એટલે દૈનિક હોવાથી, જેણે સમર્થ રૂપને પ્રકાશના એક રૂપનું પ્રાપ્ત કર્યું છે, એ તો અનુવાદ કર્યો ગુજરાતી. હવે એનો કૌંસ કર્યો કોઈ ગોળે કર્યું ખબર. અર્થાત જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે, ઓમાં એવું કે પ્રકાશે છે, આમાં એવું કે પ્રતિભાસે છે, એવા એક જ્ઞાનના આકાર રૂપે છે.
પાછું ત્યાં બી એક જ્ઞાન મોકલું છે,
એક જ છે ને, પણ જ્ઞાન તો એક જ નથી. અનેક પ્રતિભાસે છે એટલે જ્ઞાનના અનેક પ્રકાર થઈ ગયા. રાગને જાણનારું જ્ઞાન જુદું, ક્રોધને જ્ઞાનનારું જ્ઞાન જુદું, દેવને જાણનારું જ્ઞાન જુદું, શાસ્ત્રને જાણનારું જ્ઞાન જુદું, સ્વર્ગને જાણનારું જ્ઞાન જુદું, મુંબઈને જાણનારું જ્ઞાન જુદું, અમેરિકાને જાણનારું જ્ઞાન એમાં કોઈ નહીં.
Some time.